ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजीतरवात्मजम् राजचंद्रमहावन्दे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम् શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર, તારીખ 21 ઓગસ્ટ 2016. શ્રીમદ રાજચંદ્રજી વચનામૃતજી, ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 758, સંવત 1953, દ્રવ્ય પ્રકાશ. દ્રવ્ય એટલે વસ્તુ, તત્વ પદાર્થ. આમાં મુખ્ય ત્રણ અધિકાર છે. પ્રથમ અધિકારમાં જીવ અને અજીવ દ્રવ્યના મુખ્ય પ્રકાર કયા છે. બીજા અધિકારમાં જીવ અને અજીવનો પરસ્પરનો સંબંધ અને તેથી જીવને હિતાહિત શું રહ્યું છે તે સમજાવવા માટે તેના વિશેષ પર્યાય રૂપે પાપ પુણ્ય આદિ બીજા 7 તત્વોનું નિરૂપણ કર્યું છે. જે 7 તત્વો જીવ અને અજીવ એ 2 તત્વોમાં સમાય છે. ત્રીજા અધિકારમાં યથાસ્થિત મોક્ષ માર્ગ દર્શાવ્યો છે કે જેને અર્થે થઈને જ સમસ્ત જ્ઞાની પુરુષોનો ઉપદેશ છે. કૃપાળુ દેવના આ બધા પત્રો કોઈ વ્યક્તિ ઉપર લખાયા નથી, લઘુ નિબંધો જેવું છે. કોઈ એક તત્વજ્ઞાનના વિષય ઉપર તત્વ વિચાર એમને જે કર્યો છે એના ઉપર એમણે જુદી જુદી પ્રરૂપણા કરી અને નવા નવા વિષયો ઉપર એ અહીંયા વિષય સમજાવ્યો છે. આજે વિષય છે દ્રવ્ય પ્રકાશ. જગતમાં દ્રવ્યો, દ્રવ્ય એટલે વસ્તુ, તત્વ અને પદાર્થ, કોઈ પણ એનો પર્યાયવાચી શબ્દ છે. તો એ જે છે એ જગતમાં જૈન દર્શન પ્રમાણે, અન્ય દર્શન પ્રમાણે બધાએ આ પ્રકારનો અધ્યાત્મના પાયો એ દ્રવ્ય પ્રકાશ ઉપર અથવા દ્રવ્ય વિચાર ઉપર જ થયો છે. કે દ્રવ્યને કોણ શું માને છે, એમની દ્રવ્ય અંગેની સમજણ શું છે, માન્યતા શું છે, શ્રદ્ધા શું છે. તો અહીંયા એ પ્રકારનું કહ્યું છે કે આ દ્રવ્ય પ્રકાશ જે છે એમાં 3 અધિકારથી વાત કરી છે. અને એમાં પહેલો અધિકાર જીવ અને અજીવ દ્રવ્યના મુખ્ય પ્રકાર કયા છે. આ દ્રવ્ય પ્રકાશનો જે નિબંધ છે, ગ્રંથ છે, એમાં તો પહેલું જીવ અને અજીવ, જૈન દર્શને આ બે ભાગ ઉપર જબરજસ્ત કામ કર્યું છે. આખો આધાર તત્વનો, જગતમાં જીવ છે એક અને બાકીના તમામ દ્રવ્યો છે પણ અજીવ છે. બીજા અધિકારમાં જીવ અજીવનો પરસ્પર સંબંધ, અને તેથી જીવને હિતાહિત શું રહ્યું છે તે સમજાવવા માટે તેના વિશેષ પર્યાય રૂપે પાપ પુણ્ય આદિ બીજા સાત તત્વોનું નિરૂપણ કર્યું છે. જે સાત તત્વો જીવ અને અજીવ એ બે તત્વોમાં સમાય છે. પછી એ શાસ્ત્રકારોએ, એ જ્ઞાની પુરુષોએ બીજો અધિકાર આપ્યો છે, જીવ અને અજીવ સમજાવ્યા. હવે જીવ અને અજીવનો પરસ્પર સંબંધ શું છે અને એમાં જીવને હિત કરશું અને અહિત કરશું, આ સંબંધ યથાયોગ્ય છે કે બિનજરૂરી છે, અને એનો પર્યાય એટલે એની અવસ્થા સમજવા માટે પાપ પુણ્ય એટલે કે આશ્રવ એની સમજ આપી છે, શુભ અશુભ, અને પછી બીજા સાત તત્વોનું નિરૂપણ કર્યું છે. જે સાતેય તત્વો એ જીવ અને અજીવ એ બે તત્વોમાં સમાઈ જાય છે. સંપૂર્ણ દ્રવ્ય પ્રકાશ જૈન દર્શનનો તત્વ વિચાર એ નવ તત્વની સમીક્ષાની અંદર સમાઈ જાય છે. એ નવ તત્વની વિચારણાથી ઉપર તત્વ અંગેનું કંઈ છે નહીં. જે કંઈ વિચારણા જીવે કરવાની છે લોકની જગતની, એ એણે આ નવ તત્વના સંબંધમાં, આમાં જીવ અજીવ અને બંનેનો પરસ્પર સંબંધ શું અને પરિણામ શું, નવ તત્વમાં જીવ અજીવ, પછી આવે પુણ્ય પાપ, આશ્રવ બંધ અને સંવર નિર્જરા અને મોક્ષ. તો આ બંને તત્વનો સંબંધ શું છે, એનું પરિણામ શું છે, એ નવ તત્વની અંદર આખું મોક્ષ માર્ગ સુધીને બધું આવી જાય છે. ત્યાર પછી ત્રીજો અધિકાર એ આપ્યો છે કે યથાસ્થિત મોક્ષ માર્ગ કેવો હોય, કેવી રીતે પ્રાપ્ત થાય. જીવને બંધન થાય તો છૂટવા માટેનો યથાસ્થિત મોક્ષ માર્ગ શું, અને એ અંગે સમસ્ત ઉપદેશ જ્ઞાનીઓનો છે. જ્ઞાનીઓનો ઉપદેશ, હિત, બોધ, આ બધો માત્ર જીવ મુક્ત કેમ થાય, સેનાથી, અજીવ સાથેના સંબંધને કારણે બંધાયેલા બંધથી, જે આશ્રવ રૂપે બંધાયેલો છે. તો આ જો આટલું દ્રવ્ય પ્રકાશ સમજાઈ જાય તો ફાઉન્ડેશન છે, તત્વજ્ઞાનનો આધારરૂપ ચિંતવના છે. જીવ જ્યાં શાંત ભાવે બેસે અને આખા જગતનો લોકનો વિચાર કરે કે શું છે, તો આ છ દ્રવ્યો, પાંચ અજીવ છે, એક જીવ છે, એમાં એનો સંબંધ છે, એ સંબંધની અંદર શુભ અશુભ ભાવ છે, એથી થયો સંબંધ છે, અને એને કારણે પરિણામ જે છે એ બંધનું આવ્યો છે. ગતિ આ ગતિનું આવ્યો છે, પરિભ્રમણનું આવ્યો છે, જન્મ મરણનું આવ્યો છે, આ બધું એનું પરિણામ છે. અન્ય દ્રવ્ય અજીવ દ્રવ્ય સાથે એના સંબંધનું પરિણામ છે. એ સંબંધ હિતરૂપે અહિતરૂપે, સુગતિ દુર્ગતિ એ રૂપે છે, પણ પરિણામ તો બંધ જ છે. એ બંધમાંથી જીવને જીવની પોતાની શુદ્ધ અવસ્થા, મુક્ત અવસ્થા કેમ પ્રાપ્ત થાય, કેમ કે જે પરિણામ છે એ પરિણામના ફળ તો એને ભોગવવા જ પડે. હવે પરિભ્રમણનું ફળ છે, જન્મ મરણનું ફળ છે, ગતિ આ ગતિનું ફળ છે, યોનિ ભ્રમણનું ફળ છે, આ તો બધા ભોગવવા પડશે. જ્યાં સુધી એનો સંબંધ અને સંબંધની અસરમાં જીવ છે ત્યાં સુધી એને એ ફળ ભોગવવું પડશે. તો જ્ઞાનીઓએ એથી આગળ વધીને કે આવી રીતે થયેલો સંબંધથી મુક્ત થઈ શકાય, થઈ શકાય. જીવને પોતાનું મૂળ સ્વરૂપ, જીવને પોતાનું સ્વાભાવિક સ્વરૂપ, જીવને પોતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે? કેમ કે આ સંબંધમાં સંયોગ સ્વરૂપ એણે ધારણ કરી લીધું, અને સંયોગ સ્વરૂપમાં તો દુઃખ અને સુખની હારમાળા છે, પણ એનું જે સહજ સ્વરૂપ છે એ તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય, તપ, આનંદ, પ્રસન્નતા, સુખ, શાંતિ, સમાધિ, આ બધા એના ગુણો છે. આ બધું તો એને હવે પોતાનો અનુભવ પોતાને થતો નથી, તો એ કેવી રીતે પ્રાપ્ત થાય? એ મોક્ષ માર્ગ છે, એનું જ્ઞાનીઓએ ઉપદેશ કર્યો છે. હવે આ મૂળભૂત વાત, સમસ્ત અધ્યાત્મ જગતની, અધ્યાત્મ વિજ્ઞાનની આ મૂળ વાત, આ તત્વ ઉપર આ બધું બેઝ થયું છે. નવ તત્વ જેને આપણે કહીએ, અથવા બે જ તત્વ, જીવ અને અજીવ. હવે પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે અને તે દ્વારા જે મોક્ષ માર્ગ પ્રતિબોધે છે તેવા છ દર્શન છે. બૌદ્ધ દર્શન, ન્યાય દર્શન, સાંખ્ય દર્શન, જૈન દર્શન, મીમાંસક દર્શન અને વૈશેષિક દર્શન. આ વૈશેષિક દર્શનને જો ન્યાયમાં અંતર્ભૂત કર્યું હોય તો નાસ્તિક વિચાર પ્રતિપાદન કરતું એવું ચારવાક દર્શન છઠ્ઠું ગણાય છે, સરળ દર્શન છે. ભારતની અધ્યાત્મ ભૂમિમાં આત્મા વિશેની વિચારણા જ્યારે જેણે જેણે કરી, આ બધા પરમાર્થ જ્ઞાની મહાત્માઓના મતભેદ, વિચારોના વિવેચન ઉપર અને સિદ્ધાંત ઉપર એણે પોતે પોતાના જ્ઞાનથી જે સિદ્ધાંતો જોયા, એ સિદ્ધાંતો ઉપર એનું વિવેચન કરીને જે એને એનું કથન કર્યું, એવા દર્શનની આધારે એવા છ દર્શન છે. બૌદ્ધ દર્શન, ન્યાય દર્શન, સાંખ્ય દર્શન, જૈન દર્શન, મીમાંસક, વૈશેષિક અને ચારવાક. કૃપાળુદેવે એક પત્રમાં ઉલ્લેખ કર્યો છે 436માં કે આત્મા સંબંધી આ બધી જુદી જુદી વિચારધારા છે. વિવેચન આત્મા સંબંધી છે કે આત્મા કેવો છે, નિત્ય છે કે અનિત્ય છે, આત્મા કેવો છે, રૂપી છે કે અરૂપી છે, આત્માનો ને કર્મનો સંબંધ શું છે, એક કર્મનો સંબંધ રહી શકે છે, ટળી શકે છે, એક કર્તા છે કે નહીં, એક કર્મનો કર્તા છે તો ભોગતા છે કે નહીં, કર્તા છે ભોગતા છે તો પણ એને મુક્ત થઈ શકે કે કેમ, આવા 17 પ્રકારના વિકલ્પ એ પત્રમાં આપ્યા છે. આ બધી આત્મા સંબંધી વાત છે અને આત્માનો બીજા દ્રવ્ય સાથેનો જે સંબંધ છે અને એનું જે પરિણામ છે એના આધાર ઉપર આ બધા દર્શનો જગતના એ અહીંયા પ્રતિષ્ઠિત થયા છે. 6 દર્શનમાં સમગ્ર અધ્યાત્મ છે, પછી એના પેટા વિભાગ તો અનંત છે, ઘણા પડે, પણ મૂળભૂત વાત તત્વની દ્રષ્ટિએ જે લોકો આ બધા તત્વનો અભ્યાસ કરવા કાશીમાં જાય છે એ મૂળ 6 દર્શનનો અભ્યાસ, 6 દર્શનમાંથી આ બધા ભારતના અસંખ્ય સંપ્રદાયો, પંથ, ઉપપ્રંત, ગચ્છ, સંઘાડા, મત, માન્યતાઓ, પણ મૂળ વાત 6. પરમ કૃપાળુ દેવે આ એટલી બધી વાતને પકડી છે. એમણે આત્મસિદ્ધિમાં કહ્યું કે આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. દર્શન સટે સમાય છે, આ સટ સ્થાનકમાં વિચારતા વિસ્તારથી સંશય રહે ન કઈ. એક આત્મસિદ્ધિની અંદર આત્માની એક કડી મૂકી આત્મ સ્વરૂપની, એ સ્વરૂપના આધાર ઉપર 6 દર્શનના મંડાણ થયા છે. અમારી આ મોક્ષ માર્ગની આ પ્રરૂપણામાં આ 6 દર્શનની વાત સમાઈ જાય છે. અને એમણે એ શંકા સમાધાન રૂપે, પ્રશ્ન ઉત્તર રૂપે એ આત્મસિદ્ધિની ગાથામાં વણી લીધું છે. 142 ગાથાનો એક નાનો એવો ગ્રંથ દુહાના રૂપમાં, એમાં છએ છ દર્શનની જે તાત્વિક ભૂમિકા છે એ ગોઠાયેલી છે. વિચાર કરવો જોઈએ, વિસ્તારથી પૃથક્કરણ કરવું જોઈએ એનું. પરંતુ જગતના જીવોની મુશ્કેલી એ છે કે એની પાસે વિચારનું જબરજસ્ત સાધન હોવા છતાં ઓછામાં ઓછો ઉપયોગ હોય એનો તો વિચારનો, બાકી બધી ઇન્દ્રિયોનો બેફામ ઉપયોગ છે. આંખનો, કાનનો, નાકનો, જીભનો, સ્વાદનો, બોલવામાં એને કંઈ પાછું વાળીને જોયું નથી અને ખાવા પીવામાં ક્યાંય રોકાયો નથી. આ બધી ઇન્દ્રિયોનો બેફામ ઉપયોગ કરે, બેફામ. માત્ર એની પાસે સંજ્ઞા છે એનો ઉપયોગ નહીં. એ ઢ થઈને કોકની પાસે બેસે, તમે કયો એમ સાંભળી લઈ, બસ સાંભળીને વ્યા જાય, પછી કઈ વિચારવાનું નહીં, કાંઈ નહીં. અને જે જ્ઞાન કહેનારમાં છે એટલે એથી સવિશેષ જ્ઞાન આપણામાં છે. જેણે કહ્યું છે સર્વજ્ઞ, એની આત્માની જ્ઞાન શક્તિ, અનંત જ્ઞાન શક્તિ છે, એટલી જ શક્તિ મારા આત્મામાં છે. પણ આપણે ઓછામાં ઓછો ઉપયોગ નહીવત, એ જો કંઈ હોય આપણામાં તો એ આપણે વિચારનો ઉપયોગ નથી કરતા. કૃપાળુ દેવે મંત્ર આપ્યો કે કર વિચાર તો પામ. આ બધી વાત તો સરળ છે, મોક્ષ સરળ છે, પણ વિચાર કરે એને, વિચાર જ નથી કરવો તો શું થાય? જેને પોતાનો વિચાર નથી એનું શું થાય? તો તે બુડે ભવમાં મરશે, ફરશે, રખડપટી કર્યા કરશે. એ કહે છે આ છ દર્શન જે છે જગતની અંદર એનો આધાર પણ આ તત્વ છે. ન્યાય, વૈશેષિક, સાંખ્ય યોગ, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા એમ છ દર્શન વેદ પરિભાષામાં ગણવામાં આવ્યા છે. તે કરતા ઉપર દર્શાવેલા દર્શનો જુદી પદ્ધતિએ ગણ્યા છે. તેનું શું કારણ? તેનું સમાધાન એ છે કે વેદ પરિભાષામાં દર્શાવેલા દર્શનો વેદને માન્ય રાખે છે તે દ્રષ્ટિથી ગણ્યા છે, અને ઉપર જણાવેલા ક્રમે તો વિચારની પરિપાટીના ભેદથી ગણ્યા છે, જેથી આ જ ક્રમ યોગ્ય છે. વેદમાં છ દર્શનની વાત મૂકી છે, પણ એવા જ દર્શનો લીધા છે કે જે વેદને માન્ય કરે છે. વેદના આધાર ઉપર જ એ બધા આધ્યાત્મિક દર્શનો છે. એ ન્યાય, વૈશેષિક, સાંખ્ય યોગ, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા આ છે છ વૈદિક દર્શનો કહેવાય છે. અને વૈદિક દર્શનોનો આધાર વેદ છે. જે વેદને માન્ય કરે છે, વેદમાં જે કહ્યું છે તે જ, એટલે એ ઉપર છે. જ્યારે ઉપર અહીંયા જે છ દર્શન કીધા છે વિચારની પરિપાટીના આધાર ઉપર કર્યા છે. વિચારની પરિપાટીની અંદર કે વિચારની પરિપાટીની અંદર કહ્યું કે ભાઈ આત્મા એક છે કે અનંત છે, આત્મા શાશ્વત છે કે અનિત્ય છે, આવા બધા વિચારોની પરિપાટી ઉપર આ બધા દર્શન થયા છે. બૌદ્ધ દર્શન ક્ષણિક છે, આત્મા. જૈન દર્શન નિત્ય પણ છે, અનિત્ય પણ છે. દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે. આવા વિચારની પરિપાટી ઉપરના ભેદ ખૂબ ઊંડાણ કર્યું છે, સંશોધનની અંદર ખૂબ ઊંડાણ કર્યું છે. તત્વને આર પાર અને ઓતપ્રોત જઈને વિચાર કર્યો છે. એક જીવ તત્વ ઉપરનો વિચાર એટલો બધો કર્યો છે જૈન દર્શનની અંદર, એના આચાર્યોએ, એના જે કંઈ તપસ્વી પુરુષો થયા છે એમણે વિચારની પરિપાટી ઉપર એમણે આ દર્શનને મૂક્યું છે. એટલે એ ક્યાંય એ ઉત્પન્ન નથી, સહજ છે. આત્મા કોઈએ ઉત્પન્ન કર્યા છે? કોઈ એક વખતની ક્ષણ હતી ને ભગવાન નવરો બેઠો હતો, એને કંઈ કામ ધંધો નહોતો ને આત્મા બનાવ્યા, એને ગમતું નહોતું ને આત્મા બનાવ્યા, કે ભાઈ પત્તા કોણ રમશે આપણી સાથે, એટલે લે થોડા જીવની રચના કરી નાખીએ, અને પાછું એને ન ફાવે તો એ બધાને પાછા લઈ લઈએ. નહીં, આ દ્રવ્ય છે, એના આધાર ઉપર એનો અંતિમ છોર પકડી લીધો છે. તો કે છે કે વિચારની પરિપાટીના ભેદથી અમે ઉપર છ દર્શન દર્શાવેલા છે એ જ બરોબર છે. અને એ પરિપાટીનો વિચારની પરિપાટીનો ભેદ આત્મસિદ્ધિમાં શિષ્યની શંકા અને ગુરુનું સમાધાન જ્યારે આવે છે ત્યારે ખબર પડે કે એક એકમાં કેવી પરિપાટી આવે છે. એક એક આશંકા એક એક પદની અંદર એમાં ચારવાક દર્શન નાસ્તિકતાનું પણ આવે છે કે માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય એ પણ આવે. નિત્યતાનું પદ બીજાની અંદર આવે કે આત્મા ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય, એ વાત આવી છે. વિચારની પરિપાટીમાં બૌદ્ધ વિચારની પરિપાટી એમાં પણ સમાધાન સદગુરુ આપ્યું છે. કર્તાની અંદર કર્તા જીવ નથી, કર્તા જીવ ને કર્મનો આ બધી વાત મૂકી છે. ઈશ્વર કરે છે સાંખ્ય દર્શનની વાત મૂકી છે, ન્યાયિક દર્શનની વાત મૂકી છે, એનું સમાધાન આપ્યું છે. ભોગતાની અંદર કહે છે કે ના, જીવ ને કર્મને શું ખબર પડે, ફળ કેવી રીતે આપે વગેરે, એમાં પણ કહે છે કે કર્મ સ્વભાવે પરિણમે, એમાં કોઈ ઈશ્વર ફળનો દાતા નથી. ઈશ્વરને ફળનો દાતા કહેવાથી દોષ ઉત્પન્ન થાય છે. આ પણ આપી છે. વિચારની પરિપાટી ઉપર આત્મસિદ્ધિ છ અધ્યાત્મ દર્શન અને છ પદની અંદર એ છ છ દર્શનનો સમાવેશ અને એની આશંકા શું છે, એની તાત્વિક ભૂમિકા શું છે અને એનું સમાધાન શું છે. કેટલી આ કાળમાં કેટલી ગજબ વાત છે. સાક્ષાત વિતરાગના સમયની અંદર પણ આટલો આપણને બોધ મળ્યો હશે કે કેમ ખબર નથી. આટલા વર્ષ પછી આવા વિતરાગોના વિરહ છે ત્યારે આ પુરુષે બોધ યથાર્થ આપ્યો, આવી ભાષામાં આપ્યો એટલે આપણે તો સાવ નગણ્ય થઈ ગયું કે ગુજરાતીમાં એટલે તમથું આપણે કાંઈ મહત્વ જ નહીં. એટલે કે છાપું વાંચું, હું તો ઇંગ્લિશ જ વાંચું છે. તારા બાપને ઇંગ્લિશનો શબ્દ આવડે જ કંઈ, મહિંડા છે, હું તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચું, તું વાંચ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, સમજ શું અંદર. એને આ કૃપાળુ દેવની આત્મસિદ્ધિ કે શેમાં છે, દોહરા છે, જવા દો, એમાં કંઈ તત્વજ્ઞાન હોય? તત્વજ્ઞાન તો જર્મની ભાષા હોય તો હોય, ફ્રેન્ચમાં હોય, ઇંગ્લિશમાં હોય, અમને ગુજરાતીનો ફાવે, અમને ગુજરાતીનો સમજાય. પણ સાહેબ આ મોક્ષમાળાનો અંદર અદ્ભુત ગ્રંથ છે, અમને ગુજરાતીનો ફાવે, ઇંગ્લિશ છે. કેટલી બધી આપણી ક્ષુદ્રતા છે, દિવાલિયાપન છે, કોઈ કલ્પના નથી આવતી. પણ આ સમાજના કાળના પ્રવાહની અંદર તણાતો પ્રવાહ સમાજનો જે થવાનું હશે યથાભાવી થશે, બીજું શું વિચારશું જાજો કરવાનું. એટલે કે છે કે આ જ ક્રમ યોગ્ય છે. અને એનો પછી કહ્યું છે કે આ શુભાશુભ છે એ તો કર્મ રહી જીવ ક્યાંય નથી, કાં તો સ્વર્ગમાં છે નર્કમાં છે. એને ચાર ગતિ સિવાય પાંચમી ગતિની કલ્પના નથી. અન્ય દર્શનમાં શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. અહીંયા કે છે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ તો સ્વભાવ છે, શુભને છેદે અશુભને છેદે. ખૂબ ચિંતન માગી લે છે આ, કાંઈ હું કહું તમે સાંભળો અને બધું પકડાઈ જાય એવું છે નહીં. હો, જો વિચાર બરોબર કરો એક એક વાત ઉપર કે આત્મસિદ્ધિમાં છ પદ છ દર્શનો વારંવાર કૃપાળુદેવ લખે કે અમે અહીંયા સંપૂર્ણ આત્મદ્રવ્યનું અહીંયા વિવેચન કરીએ છીએ, પૃથક્કરણ કરીએ છીએ, છય દ્રષ્ટિએ સર્વાંગ રીતે સંપૂર્ણ એવું આત્મતત્વની વાત. અને અન્ય શું દર્શન માને છે તે વૈચારિક ભૂમિકા, વિચારની પરિપાટીના આધાર ઉપર એમાં ભેદ, એ ભેદ એ બધું છય છ દર્શનની ચર્ચા આત્મસિદ્ધિમાં થઈ ગઈ. અને જે ચર્ચા કરવા માટે આચાર્ય પુંગવ પૂજ્ય શ્રી હરિભદ્રસુરી મહારાજે સડ દર્શન સમુચય નામનો ગ્રંથ લખ્યો. કેટલો જબરજસ્ત ગ્રંથ છે. અને મહાત્મા ગાંધીજીને જે ડર્બનમાં મોકલો હતો કે તમારે આ છ દર્શનનું અમારે સમજવું હોય તો હરિભદ્રસુરીનો આ સડ દર્શન સમુચયનો ગ્રંથ મોકલો છે. કૃપાળુદેવ મોકલો હતો, પણ એની અંદર જે કાંઈ હશે એનો એક સાર રૂપે એમણે જ્યારે આત્મસિદ્ધિ લખી પછી એમાં છ દર્શનનો સાર લખ્યો. દર્શન સટે સમાય છે, આ સટ સ્થાન કમાય, આત્મસિદ્ધિ વાંચી લઈ, બોલી લઈ, ગાઈ લઈ, આત્મસિદ્ધિ ઉપરના ભાષણો સાંભળી લઈએ, ક્યાંય ખબર પડ્યું કે છ દર્શન આમાં સમાય છે. અને છ દર્શનમાં આપણે કયા સમજ્યા, કયું દર્શન આપણે સમજ્યા, કયા છ હતા, કાંઈ ખબર. કેટલું સુપરફ્લુઅસ બધું ચાલે છે. સ્વાધ્યાયનો પ્રાણ છે ચિંતન, અનુપ્રેક્ષા, ધ્યાન. એક જ અંગ સ્વાધ્યાયનું કરવું છે, લખેલું વાંચવું અને કા સાંભળવું. પછી મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા, ધ્યાન એ આપણામાં ન આવે, આવી આપણી માન્યતા. કેવી રીતે તત્વ સમજાય? અને કૃપાળુદેવ કે તત્વનો જેટલો વિચાર કરશો એટલા કર્મ તૂટશે, કર્મનો રસ તૂટશે. જેટલા પ્રમાણમાં જીવ તત્વનો વિચાર સ્પષ્ટ રૂપમાં કરી શકે છે, આવી એને ક્ષયોપશમ લબ્ધિ પ્રાપ્ત થાય, ત્યારે શુભાશુભ કર્મો જે એને સત્તામાં પડ્યા છે એનો રસ તૂટતો જાય છે. એમાંથી ક્ષયોપશમ ભાવમાંથી ક્ષાયિક ભાવમાં પ્રવેશ કરે છે. પણ ક્ષયોપશમ નબળો પડે તો ક્ષાયિકમાં આવે ને, તો એ નબળો પાડવા માટે શું? તો કે તત્વની વિચારણા રસબંધ તૂટે, અને એની અધિક વિચારણા તો કે એની અંદર એનો કસાયનો રસ મંદ થાય. આ ઓટોમેટિક પ્રક્રિયા છે બધી. કર્મને બંધાવવાની પ્રક્રિયા પણ ઓટોમેટિક છે, છૂટવાની ક્રિયા પણ આ રીતે છે, પણ આત્મા આધારિત છે. કર્મ બંધાય કેવી રીતે? આત્મા વિના બંધાય? આત્માના ભાવ વિના કર્મ બંધાય ખરું? ભાવ ન કર્યો હોય તો કર્મ ન બંધાય. જો ભાવથી કર્મ બંધાઈ શકે છે તો ભાવથી છૂટે ખરું કે નહીં? પણ કોને વિચારવું છે લાંબુ? અધ્યાત્મમાં જવું જોઈએ. આપણી આપણી મુમુક્ષુની સાધકની સાધના આત્માની સાધના છે, કોઈ સંપ્રદાયની સાધના નથી. કે આ તપ કર્યું ને આ પછખાણ લીધે ને આ આમ કર્યું ને આ કર્યું, ક્રિયાઓ વિધિ વિધાન ચાલ્યા કરે. આ ભાવની સાધના છે, આત્માની સાધના છે, આત્માનું ભાવ સ્વરૂપ છે. આ લબ્ધિઓ જીવનમાં પ્રાપ્ત થવી જોઈએ, આત્મિક લબ્ધિ. એથી કરીને કર્મના બંધો તૂટે, જ્ઞાનથી કર્મ તૂટે, અજ્ઞાનીના તપથી ન તૂટે. સાચો પુરુષાર્થની દિશા પ્રાપ્ત ન હોય તો અવળા પુરુષાર્થમાં જન્મારા ચાલ્યા જાય આપણા, જન્મો જન્મ આમને આમ ચાલ્યા કરે, ગતાનું ગતિક. આ ગતિમાં ગયો ને આ ગતિમાં ગયો ને આ યોનિમાં આવ્યો ને આ યોનિમાં એકેન્દ્રિય થયો ને તિર્યંચમાં આવ્યો ને પાછો પાછો ગયો ને પાછો ઉપર ગયો ને નીચે આવ્યો, ફજત ફારકાની જેમ ફર્યા જ કરશો. કેવી રીતે તૂટે અનુબંધ? કસાઈ મંદ કેવી રીતે થાય? કર્મના કારણ તોડી નાખો. કર્મના કારણ તૂટવા જોઈએ. સાચો આ સ્વાધ્યાય છે. પરમ કૃપાણુના બોધમાંથી મેળવવું તો આ જ મળશે. બાકીની બધી વાત કરો તો મજા નહીં આવે. બાકી તો બધે હાલે જ છે, સંસારની બધી વાતો, વ્યવહારની વાતો, સગા સંબંધી ને કુટુંબની વાતો. અમારા આ અહીંયા હતા ને આ અહીંયા હતા ને અમે આટલા ગામ, અહીં બધી હું વાતો કર્યા કરે. વર્ષો સુધી હાલે, કથા વાર્તા હાલે, અને કાં પોતાના ગુણગાનો હાલ્યા કરે, ગચ્છના ને પંથના ને સંપ્રદાયના ને આ આમ હતા ને આ આમ હતા. કાંઈ વળશે નહીં આપણો, આ હાથમાં છૂટો નહીં થાય, આના કર્મબંધ નહીં તૂટે. આના કર્મબંધ તો તૂટશે, તત્વનો વિચાર કરે તો રસનો અનુબંધ તૂટે. અશુભ કર્મો શુભની પ્રકૃતિમાં ફેરવાઈ જાય. થઈ શકે છે અશુભનો કાળ શુભમાં ફેરવાય, લાંબો થાય, કાળ ટૂંકાય. આ બધા બંધનના 10 પ્રકારો કર્મગ્રંથની અંદર છે. પણ બહુ લાંબી વાત ચાલે, યશોવીજીજી જેવા એ બહુ ટૂંકી કરી છે. આપહી બાંધે આપહી છોડે, નિજ મતિ શક્તિ વિકાસે. તું તારી મતિના શક્તિના આધાર ઉપર કા બાંધસ ને કા છોડસ. આપણે તો બાંધેલા કર્મોને વધુ દ્રઢ કરીએ છીએ, ખ્યાલ આવે છે? કોઈ વાર છોડવાની વાત તો બાજુ ઉપર રહી, પણ જે બાંધા છે ને એને વધારે દ્રઢ કરીએ છીએ, ટાઈટ કરી. બરાબર. આ અજ્ઞાન આપણું અહીંયા કે છે, દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ અવિભક્ત એટલે પ્રદેશ ભેદ રહિતપણું છે, ક્ષેત્રાંતર નથી. હવે દ્રવ્ય અને ગુણ, એટલે એક દ્રવ્ય એટલે ગુણનો પિંડ, ગુણનો સમૂહ. આત્મા નામનો કોઈ જુદો પદાર્થ છે અને જ્ઞાન નામનો ગુણ જુદો છે. જેમ વાટકામાં સાકર નાખી એમ વાટકો જુદો અને સાકર જુદી, એવી આ વાત નથી. જે આત્મા છે એ જ જ્ઞાન ગુણનો ભંડાર છે. દ્રવ્ય અને ગુણની અભિન્નતા સમજવી પડે, કારણ કે અહીંયા એક ગુણ નથી, આત્મામાં અનંત ગુણો છે અને અનંત ગુણોનો એ પિંડ છે. એક પણ ગુણ એમાંથી છૂટો પાડી શકાય એમ નથી, છૂટો પડી શકે એમ નથી. અને ગુણથી પર કોઈ આત્મા નામની ચીજ નથી. દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ અવિભક્તવ, અવિભક્તવ એટલે પ્રદેશ ભેદ રહિતપણું છે. આત્માના પ્રદેશથી ગુણના પ્રદેશ જુદા નથી, ક્ષેત્રાંતર નથી. એ આત્માથી બીજું ક્ષેત્ર નથી ગુણને રહેવાનું. દ્રવ્યના નાશથી ગુણનો નાશ અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય, એવો ઐક્ય ભાવ છે. દ્રવ્યના નાશથી ગુણનો નાશ, ગુણના નાશથી દ્રવ્યનો નાશ, એવો ઐક્ય ભાવ છે. દ્રવ્ય અને ગુણનો ભેદ કહીએ છીએ તે કથનથી છે, કેવા માત્ર ઉપચારથી છે, શબ્દથી છે, વસ્તુથી નથી. સંસ્થાન, સંખ્યા વિશેષ આદિથી જ્ઞાન અને જ્ઞાનીને સર્વથા પ્રકારે ભેદ હોય તો બંને અચેતનત્વ પામે. જો બે જુદા હોય તો અચેતનત્વ થઈ જાય. જો જ્ઞાન ગુણ જુદો કરો તો આત્મા જ્ઞાન વિનાનો થઈ ગયો, જડ થઈ ગયો. તો કદી જ્ઞાન ગુણ આત્માથી ભિન્ન નથી, એમ સર્વજ્ઞ વિતરાગનો સિદ્ધાંત છે. જ્ઞાનની સાથે સમવાય સંબંધથી આત્મા જ્ઞાની નથી, સમવર્તિત્વ સમવાય છે. એટલે આત્મામાં એ સમવાય સંબંધથી જ્ઞાન જોડાયું માટે આત્મા જ્ઞાની છે એમ નહીં, આત્મા સ્વભાવથી જ્ઞાની છે. આવો સમવાય આત્મા અને જ્ઞાનનો, ગુણ અને ગુણીનો છે. એ પછી આગળ પૂદગલની શરૂઆત કરે છે. વર્ણગંધ રસ સ્પર્શ પરમાણુ એ આ દ્રવ્યના, પરમાણુ દ્રવ્યના આ વિશેષ ગુણો છે. દ્રવ્ય ગંધ સ્પર્શ, જેમ આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, શાંતિ, સમાધિ, આ બધા આત્માના ગુણો છે, અનંત ગુણો છે. પણ આ બધા પ્રગટ ગુણો છે, અનુભવમાં આવે એવા છે, આપણે પોતે એને ચકાસી શકીએ એવા છે. બીજા તો આત્મામાં અનંત શક્તિઓ છે. કાનજી સ્વામીએ આત્માની સમયસરની વાતની અંદર ઉલ્લેખ કરીને 47 શક્તિની વાત કરી છે. પણ જ્ઞાનીઓએ તો લખ્યું છે અનંત શક્તિઓ છે. એટલે જેટલી જેટલી અનુભવી શકાય, જ્ઞાનીને જેટલો ઉઘાડ થાય એટલા પ્રમાણમાં એ શક્તિનો અનુભવ કરી શકે. આપણે અત્યારે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, સુખ, શાંતિ, સમાધિ, આ બધા આત્માના ગુણો છે. આ કોઈ જડના ગુણો તો છે નહીં, જડમાં તો એક તાકાત છે નહીં. તો આ કરી શકીએ, આપણે અનુભવી શકીએ એવું છે. પણ હવે ત્યાર પછી શરૂ થાય છે. અને મેં કહ્યું તેમ આ બધું આપણને અપૂર્ણ પ્રાપ્ત થયું છે. જો આ કાળની વિષમતા, અહીંયા પત્ર અપૂર્ણ પૂરો થઈ ગયો, હશે લખાયો હશે પૂરેપૂરો, પણ આપણી પાસે ઉપલબ્ધ નથી. એ ક્યાં ને ક્યાંય એના પાનાઓ ગયા હશે, સંકલન થઈ નથી શક્યો. એટલે અહીંયા દ્રવ્ય પ્રકાશનો ગ્રંથ પૂરો થાય છે. પછી 759 એક કહે છે વિષય બદલાઈ જાય છે, એ નિબંધ પૂરો થયો, દ્રવ્ય પ્રકાશનો નિબંધ પૂરો થયો. પૂરો નથી થયો પણ અહીંયા લખાણ છે એટલું પૂરું થયું. જીવ સુધી જ વાત આવી, અજીવની વાતના બધા દ્રવ્યો શરૂ થવાના હતા પણ આપણી પાસે ઉપલબ્ધ નથી. અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણી માત્રને દુઃખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણી માત્રનો પ્રયત્ન છે. હવે પછીનો નિબંધ લખ્યો છે બીજો, એ જગતના આ દ્રવ્યોની કેટલી જીવદ્રવ્ય જે છે એ જીવદ્રવ્યની ઓળખની અંદરના વિશેષ ભેદ આપ્યા છે. એટલે 759મો જે અહીંયા પત્ર કહીએ આપણે, પણ એ નિબંધ એ પ્રકારનો છે. હવે એક કે છે સુપ્રસિદ્ધ, બે વસ્તુ પ્રસિદ્ધ છે જગતમાં, કે પ્રાણી માત્ર કોઈ પણ હોય, નાનું મોટું, સ્વર્ગનો કે નિગોદનો જીવ, જીવ માત્રને દુઃખ પ્રતિકૂળ અને અપ્રિય, સુખ અનુકૂળ અને પ્રિય, અને દુઃખથી રહિત થવું છે અને સુખની પ્રાપ્તિ કરવી છે. બસ આ સામાન્ય જીવની ઓળખાણ. જીવ કોણ? જેને દુઃખ અપ્રિય છે, સુખ પ્રિય છે. જેને દુઃખ પ્રતિકૂળ છે, સુખ અનુકૂળ છે. અને કોમન શું? તો તમામ જીવ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. જગતના જીવના ગમે તેટલા પ્રકારો કહો, ગતિ પ્રમાણે કહો, યોનિ પ્રમાણે કહો, ઇન્દ્રિય પ્રમાણે કહો, કાય પ્રમાણે કહો, આ બધા જુદા જુદા પ્રકારો થાય. જે અપેક્ષાથી વિચારીએ તે પ્રકારે તેવા પ્રકાર થાય. પણ મુખ્ય લક્ષણ આવ્યું અહીંયા, પ્રત્યેક જીવ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. પ્રાણી માત્રનું એવું પ્રયત્ન છતાં તેઓ દુઃખનો અનુભવ જ કરતા દ્રષ્ટિગોચર થાય છે. ક્વચિત કંઈક સુખના અંશ કોઈક પ્રાણીને પ્રાપ્ત થતા દેખાય છે, તો પણ દુઃખની બહુલતાથી તેમને જોવામાં આવે છે. શું અનુભવ આવે છે? કે બધા જ સુખને માટે પ્રયત્ન કરે છે અને છતાંય બધાનો અનુભવ કરતા એમ લાગે છે કે બધા દુઃખને જ અનુભવે છે. અને સુખ કરતા દુઃખની જ બહુલતા એ સંસારની કોઈ પણ ગતિમાં, કોઈ પણ યોનિમાં અને કોઈ પણ કાયામાં દેખાય છે. સાતા થોડી, અસાતા ઘણેરી, એવો છે સંસાર. સંસારની કોઈ પણ ગતિ, કોઈ પણ યોનિ, જે લેવું એ લઈ લ્યો, પણ સુખની અલ્પતા છે અને દુઃખની બહુલતા છે. અને બધાય પ્રયત્ન શેને માટે કરે છે? સુખને માટે. છતાંય પરિણામ શું જોવા મળે છે? દુઃખ. જગતના સર્વ પ્રાણીઓ દુઃખી છે. પ્રાણી માત્રને દુઃખ અપ્રિય હોવા છતાં, વળી તે મટાડવાને અર્થે તેનું પ્રયત્ન છતાં તે દુઃખ મટતું નથી, તો પછી તે દુઃખ ટળવાનો કોઈ ઉપાય જ નહીં હોય એમ સમજાય છે. કેમ કે બધાનો પ્રયત્ન નિષ્ફળ જાય તે વાત નિરુપાય હોવી જોઈએ એમ અત્રે આશંકા થાય છે. અહીંયા શંકા કરે છે, બહુ સરસ છે, કે બધાને દુઃખ અપ્રિય છે અને એ મટાડવા માટે બધાએ પ્રયત્ન કરે છે અને છતાં કોઈનો પ્રયત્ન સફળ થતો નથી. તો બધાનો પ્રયત્ન નિષ્ફળ જાય તો સમજી લઉં કે આ દુઃખ મટવાનો કોઈ ઉપાય છે જ નહીં એવું લાગે છે, તો નિરુપાય છે. એટલે કે જીવદ્રવ્યને દુઃખ મટી ન શકે એમ સિદ્ધાંત કરવો, એમ માનવું, તો મોક્ષ માર્ગ ઘટી જાય, તો સીધો વયા જાય. સરસ પ્રશ્ન કર્યો છે કે બધાનો પ્રયત્ન નિષ્ફળ જાય તો આ વાત નિરૂપાય છે, એટલે દુઃખ જાય નહીં ભાઈ. સંસારમાં તો જ્યાં સુધી જીવો છે ત્યાં સુધી એને દુઃખ એના કપાળે લખેલું જ છે. તો હવે આ દુઃખ ટળતું નહીં હોય, ટળી શકે એમ નહીં હોય, એનો કોઈ ઉપાય ન હોય, તો કે છે આશંકા થાય છે. એનું સમાધાન આ પ્રકારે કૃપાળુદેવ સમાધાન આપે છે, પોતે જ આશંકા ઊભી કરે છે. આ જ્ઞાની પુરુષની તો વિશેષતા છે, કારણ કે આપણને શંકા કરતાય નહીં આવડે, પ્રશ્ન પૂછતા નહીં આવડે. એણે જ પ્રશ્નો કર્યા છે અને સમાધાન એમણે જ આપ્યું છે. એ કહે છે, દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી તે થવાના મૂળ કારણો શું છે અને તે સાથથી મટી શકે છે તે યથાર્થ ન સમજાવાથી દુઃખ મટાડવા સંબંધીનું તેમનું પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ હોવાથી દુઃખ મટી શકતું નથી. સમજાય છે વાત? બેસે છે? ખૂબ જબરજસ્ત અહીંયા કૃપાળુદેવની તત્વની વાતો ચાલે છે. ખૂબ ઉપયોગ મૂકીને ગહનતાપૂર્વક વિચાર કરજો. બહુ જન્મ મરણના ફેરામાં આવી વાત આવા પુરુષ વિના સાંભળવા નહીં મળે. સંઘની પણું છે, યોગ મેળો છે, બેઠા છીએ. એક શબ્દ કે એક વાત, એક ભાવ છટકી ન જવો જોઈએ કૃપાળુદેવનો. એ કહે છે કે દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાયું. દુઃખ શું છે એનું સ્વરૂપ નથી સમજાયું, એ થવાના મૂળ કારણો નથી પકડાયા અને તેથી સાથી મટી શકે તે યથાર્થ સમજાયું નથી. જેને નિદાન નથી, જેને કારણ નથી, એને સાચું કાર્ય મળે નહીં. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન માટે કાર્યની સાધ્ય કરવું હોય તો કારણ આપવું જોઈએ. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થાય નહીં. તેમના સંબંધિત પ્રયત્ન સ્વરૂપથી યથાર્થ છે. એનું દુઃખનું સ્વરૂપ કંઈક છે અને પ્રયત્ન કંઈક કરે છે. એટલે પ્રયત્ન સ્વરૂપ વિનાના, સમજ્યા વિનાના હોવાથી દુઃખ મટી શકતું નથી. અને છતાં બધા જ જીવો દુઃખ મટાડવા માટેનો પ્રયત્ન કરે છે અને પ્રયત્ન અનાદિકાળથી નિષ્ફળ પરિણામ જ આપે છે. એની અંદર વાત બે જ આવે કે દુઃખનું સ્વરૂપ શું છે એ જાણતો નથી અને દુઃખના કારણો શું છે એ જાણતો નથી. તેથી એના ઉપાય માટે જે કારણ હોવું જોઈએ એ સ્વરૂપ સાથે જોડાયેલા હોવા જોઈએ, સુસંગત હોવા જોઈએ, એ મટી શકતું નથી. દુઃખ અનુભવમાં આવે છે તો પણ તે સ્પષ્ટ ધ્યાનમાં આવવાને અર્થે થોડુંક તેનું વ્યાખ્યાન કરીએ. પ્રાણીઓ બે પ્રકારના છે. એક ત્રસ એટલે પોતે ભયાદીનું કારણ દેખી નાસી જતા હાલતા ચાલતા એ આદિ શક્તિવાળા, અને બીજા સ્થાવર એટલે જે સ્થળે દેહ ધારણ કર્યો છે તે સ્થળે સ્થિતિમાન અથવા ભયાદી કારણ જાણી નાસી જવા વગેરેની સમજણ શક્તિ જેનામાં નથી. તે બે પ્રકારના પ્રાણી જગતની અંદર હવે ભાગ પાડે છે. એક તો પોતે ખબર પડે દુઃખનું તો દુઃખથી ભાગે છે. દુઃખનું કારણ દેખી, ભય દેખી નાસી જાય છે હાલતા ચાલતા. આવી શક્તિ જેનામાં છે એ એક એ પ્રાણીઓ કેવા કહેવાય? ત્રસ. એક મચ્છર છે એ પણ તરત ઉડીને વહી જશે, એક માખી પણ વહી જશે. જેવો ભય લાગ્યો એને કે તરત તે સ્થાન છોડી દેશે, દુઃખથી દૂર ભાગશે. નાનામાં નાનું જીવ પણ તડકામાંથી છાયા તરફ જવા માટે પ્રયત્ન કરતું હશે. એવા કેટલાય જીવો ઉનાળાની અંદર એ દરની અંદરથી બહાર નીકળીને ધરતીની ગરમીની અંદર બહાર રસ્તા ઉપર આવી જશે. આવું તો આપણો અનુભવ છે. તો આવી શક્તિવાળા એક ત્રસ જીવો છે કે જે ભયના કારણે અહીં તહીં મૂવમેન્ટ કરી શકે, નાસભાગ કરી શકે, દોડાદોડી કરી શકે, આઘા પાછા થઈ શકે. અને બીજા સ્થાવર જે પ્રાણી હાલી ચાલી શકતા નથી, ગમના ગમન કરી શકતા નથી, એવા કે જે સ્થળે દેહ ધારણ કર્યો છે તે જ સ્થળે સ્થિતિમાન અથવા ભયાદી કારણ જાણી નાસી જવા વગેરેની સમજણ શક્તિ જેનામાં નથી, એ પણ સ્થાવર જેવા જ છે. અસ્થાવર એક ઝાડ છે. કૃપાળુદેવે લખ્યું એક જગ્યાએ કે ઝાડને 400 વર્ષ સુધી પણ ઊભા ઊભા તપ કરવું પડે છે. તડકો, છાંયડો, વરસાદ, પ્રકૃતિના પરિબળો, આ બધું જ કરવું પડે છે. એ ક્યાંય ખસી શકતા નથી. જીવ છે, લીલોતરીમાં જીવ છે, સંજ્ઞા છે, પણ એ ક્યાંય ખસી શકતા નથી. અને આગ લાગે, તોફાન આવે, આંધી આવે, કરા પડે, અડધા સળગી જાય, અડધા જાગતા રહે. અમે કેલિફોર્નિયામાં ગયા હતા અમેરિકામાં, અને આવું એક જંગલનું એક એરિયા જ છે, એ એરિયા જોવા ગયા હતા. તો ત્યાં અમે જોયા 2500 વર્ષ જૂના વૃક્ષ, 3000 વર્ષ જૂના વૃક્ષ, એ દરેક જગ્યાએ એની નોંધ બધી લખી હતી. આટલા જ જે એની સામે જોઈએ તો 350-400 ફૂટ ઊંચું ઝાડ હોય, નીચે અગ્નિથી આખું ખવાઈ ગયું હોય, અંદરથી ગાડી પસાર થઈ જાય એના થડમાંથી, એવી બખોલ થઈ ગઈ હોય, અંદર કંઈક પ્રાણીઓ રહેતા હોય, એને કોરી ખાધું હોય, અને છતાં ઉપર નવી કૂંપળો ફૂટતી હોય, હજુ એના કર્મ ભોગવા કરે છે. આપણે એમ થાય 2500 વર્ષથી આ ઝાડ ઊભું સળગે છે, ઠંડીમાં ઠૂંઠવાય છે, બધું જ થાય છે, નવી નવી કૂંપળો જાગતી જાય છે, અંદરનો ભાગ અગ્નિથી ખલાસ થતો જાય છે, એને એના કર્મ ભોગવવા પડે છે. ત્યારે આપણને એ શબ્દો યાદ આવે ભગવાનના જ્ઞાનીઓના, કે કેવી સ્થિતિ છે, ખસી શકતા નથી. એ ક્યાંય કોઈની ઝાડની નીચે કોઈ આશરો લેવા આવે, ઝાડ કોઈનો આશ્રય લઈ શકતો નથી. આવી પરાધીન અવસ્થા જીવની છે, અથવા એક ઇન્દ્રિયથી માંડી 5 ઇન્દ્રિય સુધીના પ્રાણીઓ છે, એની શક્તિઓ, એની ઇન્દ્રિયો, એની લબ્ધિ ચડ ઉતર છે. જે પ્રાણીઓ એક ઇન્દ્રિય પ્રાણીઓ સ્થાવર કહેવાય, અને 2 ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિયવાળા પ્રાણી એ ત્રસ કહેવાય. 5 ઉપરાંત કોઈ પણ પ્રાણીને ઇન્દ્રિય હોતી નથી. પાકું જગતમાં જીવનો વિકાસ થાય તો એ વિકાસની પૂર્ણતા 5 ઇન્દ્રિય સુધી છે, કોઈ જીવને 6ઠી ઇન્દ્રિય હોતી નથી. બાહ્ય ઇન્દ્રિયની વાત છે. ઇન્દ્રિય એટલે વિષય ભોગનું સાધન, પ્રત્યક્ષ ભૌતિક દેખાય એવું. મનની વાત આપણે ઇન્દ્રિય કહીએ છીએ, પણ એ અભ્યંતર છે અને એનો કોઈ આકાર નથી, એ ભૌતિક નથી. એટલે અહીંયા કહે છે કે 5 એટલે આપણને જ્યારે મનુષ્ય જન્મ મળ્યો ત્યારે જ્ઞાનીઓએ કહ્યું કે પૂર્ણ પ્રાપ્તિ થઈ ગઈ તને, હવે તું ગમે એટલો આગળ વધીશ તો દેહનો વિકાસ આવીને પૂરો થઈ ગયો. તારે જેટલો વિકાસ કરવો હતો નિગોદમાં હતો, નિગોદમાંથી તું વ્યવહાર નિગોદ રાશિમાં આવ્યો, એમાંથી તને ઇન્દ્રિયપણા પ્રાપ્ત થતાં થતાં ઓલું તો એક શરીરમાં અનંત જીવો રહેતા હતા એવી દશા હતી, એમાંથી તું આવીને તારું સ્વતંત્ર અસ્તિત્વ તને પ્રાપ્ત થયું. એ પેલું એકેન્દ્રિયનું થયું, પૃથ્વી કાયમાં, વાયુ કાયમાં, અપકાયમાં, અગ્નિકાયમાં અનંત કાળ સુધી રહ્યો, નીકળી શકતો નહોતો. આત્માનો વિકાસ થાય નહીં, કર્મના ઘેરા બંધનો, ગાઢ બંધનો, અને કોઈ સમજણ શક્તિ નહીં, કોઈ પુરુષાર્થ કરી ન શકે. આ બધાની અંદર એ પોતે આત્મામાં એક શક્તિ છે, એના સ્વભાવની, એના ગુણોની. આત્મા ગમે તે અવસ્થામાં છે, એ ગુણ સહિત છે કે ગુણ વિનાનો છે, જેટલા ગુણો છે, જેટલું સામર્થ્ય છે, એ સામર્થ્ય પોતાની સાથે તો છે ને. તો નિગોદનો જીવ હશે તો એ જ્ઞાન છે ને, સમજણ છે ને, એની પાસે ઓછી છે, અલ્પ છે, અક્ષર જેટલી જ છે. પણ એનો આધાર લઈને આ જીવ સુખ દુઃખને સંભાવે, સહન કરીને, શાંતિ એનો ગુણ છે, સમતા એનો ગુણ છે, એના આધાર ઉપર એ વિકાસ કરતો કરતો સમતાના, સંભાવના આધાર ઉપર પોતાના બંધનોને હળવા કરીને કોઈ એક ક્ષણે એ નિગોદમાંથી બહાર નીકળી જાય છે, પોતાની યોગ્યતા પ્રાપ્ત કરે છે, ભવિતવ્યતા પ્રાપ્ત કરે છે, વ્યવહાર રાશિમાં આવે છે, વ્યવહાર રાશિની અંદર એકેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. પહેલાં તો આ સ્થાવરમાં જ છે, પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને અગ્નિ આ 5 પ્રકારના જીવો છે એની અંદર છે, એમાં અનંતકાળ રખડે છે. અને એ જેમ ઝાડની જેમ એ કર્મો સહન કરતો કરતો એમાંથી એ પાછું ફરી પોતે વિકાસ કરે તો 2 ઇન્દ્રિયમાં પ્રવેશ કરે, 5 સુધી પહોંચે. આ 5થી પછી શરીરના વિકાસની કોઈ ગતિ નથી, પરફેક્શન. ક્યારે વિચાર કર્યો કે આ આત્માએ નિત્ય નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવીને પંચેન્દ્રિય મનુષ્ય ધર્મ જન્મ પ્રાપ્ત કર્યો છે, પરફેક્શન સુધી પહોંચી ગયો. આની દુર્લભતા મનુષ્ય ભવની, મનુષ્ય દેહની, કે જે દેહમાં હવે મોક્ષ, મોક્ષ પ્રાપ્તિ માટે હવે તારે બીજી કોઈ શરીરની, બીજી કોઈ અવયવની જરૂર નથી. શરીરનું સાધન તને પરફેક્ટ મળી ગયું, આનાથી ઉત્કૃષ્ટ સાધન હવે છે જ નહીં, આ મળી ગયું. હવે આની અંદર તારે જે પ્રયત્ન કરવાનો છે એ તારા સ્વભાવને પકડી લે અને એના આધાર ઉપર કરીશ તો કર્મ તૂટી જશે. ભાવ કરીશ, વિચાર કરીશ, કર્મ તૂટી જશે. કર્મ તારી સાથે રહી નહીં શકે. આ સુધી જીવ પહોંચી ગયો છે એટલે ઘણીવાર આપણે તો કહીએ છીએ કે ભાઈ જ્ઞાની છે એ જ્ઞાનીને કંઈ સિંગડા નથી હોતા, એટલે એનું કોઈ નવી વિશેષ ઇન્દ્રિય જ્ઞાનીને ન હોય. જ્ઞાનીની પાસે સમજણ હોય, જ્ઞાનીની પાસે પ્રજ્ઞા હોય, જ્ઞાનીની પાસે વિવેક હોય. આ જ્ઞાની આ બધી વસ્તુ અત્યાર સુધીની જન્મો જન્મથી જે સાંભળ્યું છે એનું ચિંતનનો અર્થ હોય, એની પાસે સાર હોય, અને એના આધાર ઉપર એ મનુષ્ય જન્મમાં એટલી બધી અનુકૂળતા એને મળી છે કે વિચાર કરવા માટે આથી વધુ શ્રેષ્ઠ અધિકારી પ્રાણી આ જગતમાં કલ્યાણ માટે બીજું એ કંઈ નથી, એમ 437માં કૃપાળુદેવે પહેલી લીટીમાં લખ્યું છે. વાચા સહિત વિચાર શક્તિ જેને વિશે વર્તે છે એવો મનુષ્ય પ્રાણી આ સંસારમાં કલ્યાણ માટેનો સૌથી શ્રેષ્ઠ અધિકારી છે. હવે કલ્યાણનો શ્રેષ્ઠ અધિકારી તરીકે તને બિરુદ મળી ગયું, હવે આથી વધારે તો કંઈ બીજું અધિકારી થઈ શકે એમ છો નહીં. હવે મોક્ષ માટે જે કંઈ પ્રાપ્ત થવી જોઈએ ભૂમિકા બધી મળી ગઈ, પણ તું વિચાર ન કરતો શું કે તને? એટલે અહીંયા કહે છે કે કોઈ પ્રાણીને તે ઉપરાંત ઇન્દ્રિય હોતી નથી. અહીંયા આપણને વિચાર આવવો જોઈએ કે હવે આથી તો હું પ્રગતિ નહીં કરી શકું, દેહની બાબતમાં જેટલી કરવી તે કરી લીધી, હવે આથી હું પ્રગતિ નહીં કરી શકું, આ છેલ્લું આવી ગયું, હવે પ્રગતિ કરવી હશે તો આત્મિક બાબતમાં કરવી પડશે. આત્મિક બાબતની પ્રગતિ શું? તો વિચાર. જડ છે એ વિચાર નથી કરી શકતો, દેહ જડ છે એનામાં સંઘની પણ એવું નથી વિચાર કરવાનું, આપણી પાસે છે તો આપણે કરી શકીએ એવું છે એ શું? તો વિચારની શક્તિ છે, અનુપ્રેક્ષાની શક્તિ છે, ચિંતનની શક્તિ છે, ભાવનાની શક્તિ છે, આ બધી આપણી શક્તિ છે. આ એકેય પ્રાણીઓને બીજી કોઈ પર્યાયમાં આ શક્તિ નથી. તો હું જે કરી શકું એ પુરુષાર્થ મારે કરવો છે કે હું નથી કરી શકતો અને મારે જે કરવો ન જો એ કરવો છે? શું કરવું છે આખો દી બેઠા બેઠા? તો અહીંયા કહે છે એક ઇન્દ્રિય પ્રાણીના ભેદ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ. વનસ્પતિનું જીવત્વ સાધારણ મનુષ્યને પણ કંઈક અનુભવ ગોચર થાય છે. વનસ્પતિ જીવે છે તો આપણને ખબર પડે છે, અત્યારે પણ બધા જાણે છે કે લીલોત્રીમાં જીવ છે. પૃથ્વી, પાણી, અગ્નિ ને વાયુનું જીવત્વ આગમ પ્રમાણ વિશેષ વિચાર બળથી સમજી શકાય છે, સર્વથા પ્રકૃષ્ટ જ્ઞાન ગોચર. પણ પૃથ્વીમાં જીવ છે, વાયુમાં જીવ છે, અગ્નિમાં જીવ છે, પાણીમાં જીવ છે, આ દેખીતું નથી દેખાતું, એટલે એને આગમ જ્ઞાનથી આપણે આગમ પ્રમાણથી સમજી શકીએ. પણ આજે તો એ વિજ્ઞાન પણ હવે એવું બતાવે છે કે એ પાણીમાં પણ કેટલા જીવો છે. એક પાણીના બિંદુનું પૃથક્કરણ કરીને આજનું વિજ્ઞાન આપણને રિપોર્ટ આપી શકે છે કે આ પેયજલ છે, આ અપેયજલ છે, આની અંદર આટલા ક્ષારો છે, આની અંદર આટલી ખરાબી છે. અનેક પ્રકારના પૃથક્કરણ આજે થાય છે. એમ માટીના પૃથક્કરણ થાય, એમ આપણે જોઈએ તો અગ્નિના, ઇલેક્ટ્રિસિટીના, જેમ એને સૂક્ષ્મતાના ભેદ આવે એમ આપણને એની ડિગ્રી વગેરે. આ વિષય છે બધો એન્જિનિયરિંગનો, પદાર્થ વિજ્ઞાનનો વિષય છે, પણ પદાર્થ વિજ્ઞાન જેવે સાધ્ય કર્યું એટલે આ બધી અચંબો જગતનો હતો એ જાણતો થયો, પણ આત્મિક વિજ્ઞાન ભૂલી ગયો, આત્મિક વિજ્ઞાનને બાજુ ઉપર રાખી દીધું. તો કહે છે આખરે પ્રકૃષ્ટ જ્ઞાન ગોચર છે. ખૂબ પ્રકારનો વિચાર હોય તો સમજાય. અગ્નિ અને એના વાયુના જીવો કંઈક ગતિમાન જોવામાં આવે છે, પણ તે પોતાની સમજણ શક્તિપૂર્વક હોતું નથી, જેથી તેને સ્થાવર કહેવામાં આવે છે. અગ્નિના જીવો પણ અહીંથી ત્યાં જાય પણ એ પોતાની સમજણથી ન થાય, એ કોઈ બહારના પરિબળથી થાય છે, મૂળ એનો સ્વભાવ સ્થાવર જ છે. વાયુનો પણ એ જ પ્રકાર છે. એકિન્દ્રિય જીવમાં વનસ્પતિમાં જીવત્વ સુપ્રસિદ્ધ છે, છતાં તેના પ્રમાણો આ ગ્રંથમાં અનુક્રમે આવશે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુનું જીવત્વ આ પ્રમાણે સિદ્ધ કર્યું છે. હવે એક એક બતાવે છે. 759 નો પત્ર નિબંધ અહીંયા પૂરો થઈ ગયો. અપૂર્ણ જો કેટલી સરસ એક એક વાતો કેવી નીકળે છે જ્ઞાનીની, જે આગમમાં બતાવેલી હોય એવી કૃપાળુદેવ સાદી સાદી ભાષામાં એક એક પદાર્થનું સ્વરૂપ સમજાવે છે. એ કહે છે વનસ્પતિનું તો તમે સમજો છો, પણ પૃથ્વી, પાણી, અગ્નિ ને વાયુનું જીવનનું એનું જીવત્વ હવે આ પ્રકારે અમે સિદ્ધ કરીએ છીએ. એ લખ્યું છે પ્રકાર, પણ પત્ર પૂરો થાય છે. લખ્યું હશે પણ આપણી પાસે કંઈ ઉપલબ્ધ થતું નથી. આ પણ એક કાળનો દોષ છે અને કંઈક આપણું એટલું કમભાગ્ય છે કે આ કાળમાં આવો પુરુષ મળ્યો, એણે બોધ આપ્યો, આપણા સુધી ન પહોંચ્યો. આ તો આપણું કમભાગ્ય છે જ. એથી આગળ જે બોધ આપણા સુધી પહોંચ્યો એ આપણા અંતર સુધી ન પહોંચ્યો, આપણા વિચારણામાં ન આવ્યો. તો હવે મળ્યો કે ન મળ્યો શું ફેર પડ્યો તને? તારે એમ થયું કે વિચાર તો કરવો નથી, ખાવું પીવું ને રાજ કરવું, રોના ધોના ઓર સોના. તો તને બોધ મળ્યો તો શું અને ન મળ્યો તો શું? તારે શું એને ફેર શું પડે તને? પણ જે વિચારક છે, જે જિજ્ઞાસુ છે, જે મુમુક્ષુ છે, જે સાધક છે, જેને સંસાર હવે બંધનરૂપ પાસ્યો છે, જેને લાગે છે કે જ્ઞાન પુરુષના આવા તરણ તારણ રૂપ જહાજ મળ્યા સિવાય આપણે આ સંસાર સાગર તરી શકીએ એમ નથી, આપણી પોતાની શક્તિથી પાર પામી શકાય એમ નથી, એને તો ખેદનો પાર નથી કે હવે અમે ક્યાં જઈશું. ભગવાન, તમારા વિયોગની અંદર અમારા સંશયોનું નિવારણ કોણ કરે? અમારા સંદેહનું સમાધાન કોણ કરે? અમારી શંકાને કોણ સમાધાન આપે? અમને કોણ સમજાવે? અને સંદેહ શંકા થાય કોને? જિજ્ઞાસુને થાય. જેને માત્ર મોક્ષ અભિલાષ છે, જેના વિષય કસાયના બધા બળ હવે શાંત થયા છે. વિષય કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. હવે આવો વૈરાગ્ય સંવિઘ્નપણું જાગ્યું છે. અત્યારે તો ઉદ્વેગમાંથી નવરા નથી થતા. સંવિઘ્ન અને ઉદ્વેગ, ઉદ્વેગ ખેદને કારણે હોય, અફસોસને કારણે હોય. જ્યારે જ્યારે જુઓ ત્યારે જીવનની અંદર અહીંયા આમ કીધું તું, એને આમ ન કર્યું, આનું આમ થવું, તેમાં આમ ન થયું, જોજો આજે ઓલો મોડો આવ્યો, આજે ઓલો વહેલો થયો, આજે આ કામ થયું ન થયું, આ ઉદ્વેગમાં આખોથી પસાર કરે. કાંઈ થવાનું નથી, એમાં ઉદ્વેગ કર્યા સિવાય જે થયું છે એ જ થશે, એમાં કાંઈ ફેર પણ પડવાનો નથી. પણ ઉદ્વેગ કરે, સંવિઘ્ન વારંવાર વિચાર કરે, હે પ્રભુ આ બધાથી હું ક્યારે મુક્ત થઈશ, આ બધા મારા બંધનના પરિબળો ક્યારે છૂટે મને. આવો સંવિઘ્ન આત્મા જે છે, જેનામાં વેગ છે, સેનો? વૈરાગ્યનો, વિરતીનો, મુક્તિનો. આ વેગ જોઈએ. ભૂમિકા હોય તો થોડો બોધ હશે એ પણ કલ્યાણનું કારણ થશે. કૃપાળુ દેવની આ બધા પત્રોની સિરિયલ ચાલે છે, એ સિરિયલમાં તો બધું થોડું થોડું મળે છે, વધારે ક્યાંય ઉપલબ્ધ થતું નથી. આપણે તો જે છે એના ઉપર વધારે વિચાર કરીને પ્રયત્ન કરીશું વિશેષ અવસરે. ઓમ.